એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના એક એવા સમયગાળામાં સફર કરવાના છીએ જેનું નામ પડતા જ આપણા મગજમાં તલવારો, કિલ્લાઓ અને કદાચ થોડો અંધકાર છવાઈ જાય છે. હું વાત કરી રહ્યો છું મધ્યયુગની, જેને આપણે ઘણીવાર કદાચ ભૂલથી અંધકારયુગ એટલે કે ડાર્ક એજ કહી દઈએ છીએ. પણ સવાલ એ છે કે શું આ ખરેખર અંધકારનો જ યુગ હતો, કે પછી આજના આધુનિક વિશ્વના બીજ અહીં જ ક્યાંક રોપાયા હતા?
અને આ પ્રશ્ન છે ને આજની આપણી ચર્ચાના કેન્દ્રમાં છે. કારણ કે જ્યારે આપણે મધ્યયુગ કહીએ છીએ ત્યારે આપણે કોઈ 50-100 વર્ષની વાત નથી કરતા. આપણે લગભગ 500 થી 1500 ઈસવીસન સુધીના, એટલે કે પૂરા 1000 વર્ષના વિશાળ સમયગાળાની વાત કરીએ છીએ.
1000 વર્ષ?
હા. અને આજના આધુનિક વિશ્વના પાયા, જેમ કે આપણી યુનિવર્સિટીઓ, આપણી કાયદાકીય પ્રણાલીઓ, અરે રાષ્ટ્ર રાજ્યોના જે વિચારો છે, એ બધાના મૂળિયા આ જ સમયગાળામાં છે. આ બધી ગેરસમજોને દૂર કરવા માટે આજે આપણે મીરી રૂબિનના પુસ્તક ધ મિડલ એજીસ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન ના આધારે ઊંડાણપૂર્વક વાત કરીશું.
મીરી રૂબિન, શ્રોતાઓ માટે આ લેખકનો થોડો પરિચય આપશો, મતલબ એમને આ વિષયના નિષ્ણાત કેમ ગણવામાં આવે છે?
મીરી રૂબિન લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાં મધ્યયુગીન અને પ્રારંભિક આધુનિક ઇતિહાસના પ્રોફેસર છે અને તેઓ બ્રિટિશ એકેડેમીના ફેલો પણ છે.
ઓકે.
પણ એમની ખાસિયત એ નથી, એમની વિશિષ્ટતા એ છે કે તેઓ ઇતિહાસને માત્ર રાજા મહારાજાઓ અને યુદ્ધોની દ્રષ્ટિએ નથી જોતા. એમનો મુખ્ય રસ છે ને એ સામાન્ય લોકોના જીવનમાં છે. સમાજ કેવો હતો, સંસ્કૃતિ કેવી હતી,
એટલે કે ટોપ ડાઉન નહીં પણ બોટમ અપ હિસ્ટ્રી.
બરાબર. એમનું સંશોધન એ વાત પર કેન્દ્રિત છે કે ધાર્મિક માન્યતાઓએ સમાજને કેવી રીતે આકાર આપ્યો અને એ સમયમાં યહૂદી ખ્રિસ્તી સંબંધો કેવા હતા. આનાથી એમને ઇતિહાસને ઉપરથી નહીં પણ નીચેથી જોવાની એક અનોખી દ્રષ્ટિ મળે છે.
બહુ રસપ્રદ. એટલે કે તેઓ આપણને મહેલોની નહીં પણ ગામડાને શહેરોની વાત કહેશે. તો આ પુસ્તકનું મુખ્ય તર્ક શું છે? એ પેલી અંધકાર યુગની છબીને કેવી રીતે પડકારે છે?
પુસ્તકનો કેન્દ્રીય તર્ક એ છે કે આ 1000 વર્ષનો સમયગાળો સ્થિર કે અંધકારમય નહોતો, બિલકુલ નહીં. એવું નહોતું કે રોમન સામ્રાજ્ય પછી બધું જ અટકી ગયું અને પછી સીધું પુનર્જાગરણમાં જ બધું શરૂ થયું,
જે આપણે સામાન્ય રીતે માનીએ છીએ.
હા, રૂબિન દલીલ કરે છે કે આ ગતિશીલતા, જટિલતા અને સતત પરિવર્તનનો સમય હતો. આ પુસ્તક મધ્યયુગના વ્યંગચિત્રને, એટલે કે એના કાર્ટૂનને તોડી પાડે છે.
કાર્ટૂન?
હા, પેલો યોદ્ધાઓ, પ્લેગ અને ધાર્મિક કટ્ટરતાવાળું ચિત્ર. એના બદલે આ પુસ્તક એક એવી દુનિયા બતાવે છે જ્યાં યુરોપ, ખ્રિસ્તી વિશ્વ, યુનિવર્સિટી,
આ બધા મોટા વિચારોનો જન્મ થયો.
અને આ વાત જ બહુ રસપ્રદ છે. આ શબ્દ કોઈ મધ્યયુગના વ્યક્તિએ નહોતો બનાવ્યો, એ તો 14મી અને 15મી સદીના ઇટાલિયન માનવતાવાદીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
એક મિનિટ, એટલે કે જે લોકો એ યુગમાં જીવ્યા જ નથી એમણે એનું નામ પાડ્યું?
હા, જેઓ પોતાના યુગને પુનર્જન્મ એટલે કે રેનેસા માનતા હતા.
મતલબ કે આખા 1000 વર્ષના ઇતિહાસનું નામકરણ તેના પછી આવેલા લોકોએ પોતાના મહત્વને વધારવા માટે કર્યું? આ તો ઇતિહાસ સાથેની છેડછાડ જેવું લાગે છે.
બિલકુલ. એમણે શું કર્યું કે એક તરફ ભવ્ય ગ્રીક રોમન સંસ્કૃતિ અને બીજી તરફ પોતાનો પુનર્જન્મ યુગ, અને એ બેની વચ્ચેના 1000 વર્ષના સમયને વચગાળાનો કે મધ્યયુગ કહી દીધો, જાણે કે એ ખલીપો હોય.
વાહ.
આ જ વાતને રૂબિન ખૂબ સચોટ રીતે કહે છે. એમનો એક વિચાર છે કે મધ્યયુગ શબ્દ શ્રેષ્ઠતા દર્શાવવા માટે શોધાયો હતો, પણ જો આ સમયગાળાને એની પોતાની રીતે જોઈએ તો આપણને ખાલીપણું નહીં પણ એક એવી ભઠ્ઠી મળે છે જેમાં આધુનિક પશ્ચિમના પાયા ઘડાયા હતા.
આ વિચાર જ આખા યુગને જોવાની આપણી દ્રષ્ટિ બદલી નાખે છે. ભઠ્ઠી, ખાલીપો નહીં.
બરાબર.
તો પછી જો રોમન સામ્રાજ્યનું પતન થયું તો તે પછી શું આવ્યું? શું બધું અચાનક ભાંગી પડ્યું હતું?
ના, પુસ્તક સમજાવે છે કે રોમન સામ્રાજ્યનું પતન કોઈ એક દિવસની ઘટના ન હતી, કે આજે સામ્રાજ્ય છે ને કાલે નથી, એવું નહોતું. એ એક લાંબી અને ધીમી પરિવર્તનની પ્રક્રિયા હતી. રોમન સંસ્થાઓ, કાયદાઓ, વહીવટ એ બધું ધીમે ધીમે ઉત્તર યુરોપથી આવેલા જર્મેનિક લોકોની સંસ્કૃતિઓ સાથે ભળી ગયું.
અને એમાંથી નવા રાજ્યો બન્યા.
હા, નવા સંકર રાજ્યો બન્યા. અને આ સંક્રમણમાં ખ્રિસ્તી ચર્ચે એક પુલનું કામ કર્યું. તેણે સાતત્ય, વહીવટ અને ખાસ તો લેટિન ભાષા દ્વારા જ્ઞાનની જાળવણીનો એક ખૂબ મોટો સ્ત્રોત પૂરો પાડ્યો.
એટલે રોમન સામ્રાજ્ય પછી જે એક શૂન્યાવકાશ જેવું સર્જાયું એની ચર્ચે ભર્યું, તો આ ખ્રિસ્તી ધર્મની ભૂમિકા કેટલી મહત્વની હતી?
એ માત્ર મહત્વની નહોતી, એ સર્વવ્યાપી હતી. મધ્યયુગનો સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત હતો ખ્રિસ્તી રાષ્ટ્રમંડળ, એટલે કે ક્રિશ્ચનડમ.
ક્રિશ્ચનડમ,
હા. તે માત્ર એક ધર્મ નહોતો, પણ યુરોપના અલગ અલગ લોકોને એક તાંતણે બાંધતું એકીકૃત સાંસ્કૃતિક અને રાજકીય માળખું હતું, જાણે એ સમયની ઓપરેટિંગ સિસ્ટમ.
ઓપરેટિંગ સિસ્ટમ, આ સારો શબ્દ છે.
રૂબિન લખે છે, મધ્યયુગીન યુરોપનો વ્યક્તિ હોવાનો અર્થ ખ્રિસ્તી રાષ્ટ્રમંડળનો ભાગ હોવાનો હતો. આ એક એવો વિશાળ સમુદાય હતો જે સમાન ધાર્મિક વિધિઓ, એક પવિત્ર ભાષા અને મુક્તિની એક જ વાર્તા દ્વારા બંધાયેલું હતું. જન્મથી મૃત્યુ સુધી દરેક વસ્તુને ધર્મ આકાર આપતો હતો.
અને આ ધાર્મિક માળખા હેઠળ સામાન્ય લોકોનું જીવન કેવું હતું? શું તે ખરેખર અંધકારમય હતું?
જો, જીવન ચોક્કસપણે કઠિન હતું, એમાં કોઈ શંકા નથી. એ ઋતુઓ અને ખેતીના ચક્ર પર આધારિત હતું. લોકોની સરેરાશ આયુષ્ય ખૂબ ટૂંકી હતી. પણ આ બધામાં સૌથી મોટો વળાંક આવ્યો 14મી સદીના મધ્યમાં.
બ્લેક ડેથ, જેના વિશે આપણે ઘણી ભયાનક વાતો સાંભળીએ છીએ.
હા, અને તે ખરેખર ભયાનક હતી. તેણે યુરોપની ઓછામાં ઓછી ત્રીજા ભાગની વસ્તીનો નાશ કરી દીધો.
ત્રીજા ભાગની?
હા, જરા કલ્પના કરો, તમારા શહેર કે ગામની ત્રીજા ભાગની વસ્તી થોડા મહિનામાં ગાયબ થઈ જાય, એ સમાજ પર કેવી મનોવૈજ્ઞાનિક અને સામાજિક અસર થઈ હશે?
અકલ્પનીય છે.
પણ આ ભયાનક દુર્ઘટનાના કેટલાક અનપેક્ષિત પરિણામો પણ આવ્યા. અચાનક મજૂરોની અછત સર્જાઈ,
કારણ કે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.
બરાબર. એટલે જે બચ્યા હતા એમની માંગ વધી, એમના પગાર વધ્યા. સદીઓથી ચાલી આવતી જમીનદારી પ્રથા નબળી પડી અને પહેલીવાર સામાન્ય લોકોને સામાજિક ગતિશીલતાનો, એટલે કે ઉપર આવવાનો મોકો મળ્યો.
એટલે એક ભયંકર મહામારીએ અજાણતા જ સામાન્ય માણસના હાથમાં થોડી શક્તિ આપી. આ વાત આજના સમય સાથે પણ જોડાય છે. પણ આર્થિક માળખું પોતે કેવું હતું? શું એ પણ આટલું જ ગતિશીલ હતું કે પછી પેલી ફિલ્મોમાં બતાવે છે એવી સ્થિર સામંતવાદી વ્યવસ્થા હતી?
આ પુસ્તક એ જ સ્ટીરિયોટાઈપને પડકારે છે. રૂબિન કહે છે કે 11મી સદીથી યુરોપમાં એક કૃષિ ક્રાંતિ થઈ હતી.
કૃષિ ક્રાંતિ?
હા, ભારે હળનો ઉપયોગ, ઘોડાને ખભેથી જોતરવાની નવી પદ્ધતિ અને ખાસ કરીને 3 ક્ષેત્રીય પાક પરિભ્રમણ જેવી નવીનતાઓને કારણે ખેતીનું ઉત્પાદન નાટકીય રીતે વધ્યું.
3 ક્ષેત્રીય પાક પરિભ્રમણ એ શું હતું, જરા સરળ ભાષામાં સમજાવશો?
ચોક્કસ. સરળ ભાષામાં કહીએ તો ખેડૂતો પોતાની જમીનને 3 ભાગમાં વહેંચતા. એકમાં શિયાળુ પાક વાવે, બીજામાં ઉનાળુ પાક અને ત્રીજા ભાગને ખાલી રાખતા,
જેથી જમીનને આરામ મળે.
બરાબર, જેથી જમીનની ફળદ્રુપતા પાછી આવે. આનાથી જમીનનો વધુ સારો ઉપયોગ થયો, ખોરાકનું ઉત્પાદન વધ્યું અને લોકોનું પોષણ સુધર્યું. આનાથી વસ્તી વધી
અને શહેરોનો વિકાસ થયો હશે.
એકદમ. શહેરો વેપાર અને નવીનતાના કેન્દ્રો બન્યા. એક શક્તિશાળી વેપારી વર્ગનો ઉદય થયો અને યુરોપ ફરી એકવાર વૈશ્વિક વેપાર નેટવર્ક સાથે જોડાયો. રૂબિનનો ત્રીજો મુખ્ય વિચાર અહીં લાગુ પડે છે. મધ્યયુગીન વિશ્વ સ્થિર નહોતું, તે સતત ગતિમાં હતું.
ક્યાં ક્યાં ગતિ હતી?
ખેતરોમાં નવા હળથી, શહેરોમાં વેપારીઓની મહત્વાકાંક્ષાથી અને યુનિવર્સિટીઓમાં વિદ્વાનોના તર્કોથી.
અને રાજકીય રીતે શું બધી સત્તા ફક્ત રાજાના હાથમાં હતી?
ના, રાજકીય શક્તિ પણ વહેંચાયેલી અને સતત બદલાતી રહેતી હતી. શક્તિ માટે રાજાઓ, ઉમરાઓ અને શક્તિશાળી ચર્ચ વચ્ચે સતત, એમ કહો કે ખેંચતાણ ચાલતી. અને આ સમયગાળામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વિકાસ થયો.
શું?
શાસકોને યુદ્ધ અને વહીવટ માટે પૈસાની જરૂર પડતી અને કર વધારવા માટે તેમને ઉમરાઓ, પાદરીઓ અને નગરજનોની સંમતિ લેવી પડતી.
એટલે એમને બધાને પૂછવું પડતું?
હા, આ માટે તેમણે સભાઓ બોલાવવાનું શરૂ કર્યું અને આ સભાઓમાંથી જ અંગ્રેજી સંસદ જેવી સંસ્થાઓનો જન્મ થયો. પ્રતિનિધિત્વ સરકારનો આ પાયાનો વિચાર હતો.
આ તો ખરેખર અંધકારી યુગ જેવું બિલકુલ નથી લાગતું. અર્થતંત્ર ગતિશીલ હતું, રાજકારણમાં નવા પ્રયોગો થઈ રહ્યા હતા, પણ જ્ઞાન અને કલાનું શું? શું એ ક્ષેત્રે ખરેખર અંધારું હતું?
અહીં જ પુસ્તક અંધકાર યુગની દંતકથાને સૌથી જોરદાર રીતે નકારે છે. આ સમયગાળામાં જ બોલોબના, પેરિસ અને ઓક્સફર્ડ જેવી વિશ્વની પ્રથમ યુનિવર્સિટીઓનો જન્મ થયો.
પણ શું એ યુનિવર્સિટીઓ આજના જેવી જ હતી, કે પછી એનું સ્વરૂપ કંઈક અલગ હતું?
સ્વરૂપ અલગ હતું, પણ હેતુ જ્ઞાનનો જ હતો. એ વિદ્વાનો અને વિદ્યાર્થીઓના ગિલ્ડ જેવી હતી. ત્યાં સ્કોલેસ્ટિસિઝમ નામની એક બૌદ્ધિક ચળવળ શરૂ થઈ.
સ્કોલેસ્ટિસિઝમ?
હા, જેમાં પ્રાચીન ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલના તર્કને ખ્રિસ્તી શ્રદ્ધા સાથે જોડવાનો પ્રયાસ થયો. આ કોઈ આંધળી શ્રદ્ધા નહોતી, પણ શ્રદ્ધા અને તર્ક વચ્ચે સંવાદ સ્થાપવાનો એક ગંભીર પ્રયાસ હતો.
અને કલાત્મક સિદ્ધિઓ?
કલાત્મક સિદ્ધિઓ તો અદ્ભુત હતી. તમે ગોથિક કેથેડ્રલ જેવી સ્થાપત્યની અજાયબીઓ જુઓ, ફ્લાઇંગ બટ્રેસ જેવી ઇજનેરી શોધને કારણે.
એનાથી શું શક્ય બન્યું?
એનાથી પાતળી અને ખૂબ ઊંચી દિવાલો બનાવી શક્ય બની, અને એટલે જ મોટી રંગીન કાચની બારીઓ મૂકી શકાય.
ઓ, એ સ્ટેન્ડ ગ્લાસ વાળી બારીઓ?
હા, આ બારીઓ પર બાઇબલની વાર્તાઓનું ચિત્રણ થતું, જે નિરક્ષર લોકો માટે એક પથ્થરની બાઇબલ જેવું કામ કરતી. આ ઉપરાંત પ્રકાશિત હસ્તપ્રતો અને ચિત્રકામ જેવી કલાત્મક સિદ્ધિઓ આ યુગની બૌદ્ધિક અને કલાત્મક સર્જનાત્મકતા દર્શાવે છે.
આ બધું સાંભળીને એવું લાગે છે કે આ એક ખૂબ જ સંગઠિત અને આત્મવિશ્વાસથી ભરપૂર સમાજ હતો. પણ શું આ સમુદાય સર્વસમાવેશી હતો? બધા માટે જગ્યા હતી?
આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, અને પુસ્તક તેની અંધારી બાજુ પણ બતાવે છે. ખ્રિસ્તી સમાજે અન્યને ઓળખીને અને તેમને હાસ્યામાં ધકેલીને પોતાની ઓળખ મજબૂત કરી.
અન્ય કોણ હતા? અન્ય
મુખ્ય અન્ય હતા મુસ્લિમ વિશ્વ, જેની સાથે ધર્મયુદ્ધો એટલે કે ક્રુસેડ્સ પણ થયા, અને બીજા હતા યુરોપની અંદર જ વસતા યહૂદી સમુદાયો.
એમની સાથે કેવો વ્યવહાર થતો?
એમને ઘણીવાર હિંસા અને ભેદભાવના સામનો કરવો પડતો. આ એ દર્શાવે છે કે સમુદાય બનાવવાની પ્રક્રિયામાં ઘણીવાર બાકાત રાખવાની નીતિ પણ સામેલ હોય છે. એકતા ઘણીવાર કોઈની વિરુદ્ધમાં બનાવવામાં આવે છે.
આ તો આજે પણ એટલું જ સાચું છે. તો આ સમગ્ર ચર્ચા પરથી આ પુસ્તકમાંથી મળતા મુખ્ય સંદેશાઓને આપણે આજના જીવન સાથે કેવી રીતે જોડી શકીએ? આ હજાર વર્ષ જૂનું ઇતિહાસ આજે આપણને શું શીખવી શકે?
મને લાગે છે કે ચાર મુખ્ય શીખ છે. પહેલી અને સૌથી સ્પષ્ટ, આપણી આધુનિક સંસ્થાઓના મૂળને સમજવા. આપણી યુનિવર્સિટીઓ, આપણી સંસદો, આપણી કાયદાકીય પ્રણાલીઓ, આ બધાના ડીએનએ મધ્યયુગમાં તૈયાર થયા હતા.
એમને સમજવાથી આપણે આપણી આજની દુનિયાને વધુ સારી રીતે સમજી શકીએ.
બરાબર.
બીજું, મને લાગે છે કે તે આપણને ઐતિહાસિક કથાઓ પર વિવેચનાત્મક દ્રષ્ટિકોણ રાખતા શીખવે છે. અંધકાર યુગ જેવી સરળ છાપ પર સવાલ ઉઠાવવાથી આપણને સમજાય છે કે ઇતિહાસ હંમેશા જટિલ હોય છે. આ આપણને આજના મીડિયા અને રાજકીય કથાઓનું વિશ્લેષણ કરવામાં પણ મદદ કરે છે, જે ઘણીવાર વસ્તુઓને બ્લેક એન્ડ વ્હાઇટમાં રજૂ કરે છે.
ત્રીજી અને ખૂબ જ મહત્વની શીખ છે અન્યના ભયને ઓળખવાની. લઘુમતીઓને નિશાન બનાવીને બહુમતીને એક કરવાની વૃત્તિ આપણે મધ્યયુગમાં જોઈ. એ ઇતિહાસ આજે પણ રાષ્ટ્રવાદ અને અસહિષ્ણુતાના મુદ્દાઓને સમજવા માટે એક ચેતવણી સમાન છે.
અને ચોથું
એ સમજવું કે વૈશ્વિકરણ કોઈ નવી વાત નથી. મધ્યયુગીન વિશ્વ પણ વેપાર માર્ગો, ધર્મના ફેલાવા અને જ્ઞાનના આદાનપ્રદાન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલું હતું. આ આપણને આજના વૈશ્વિકરણ પર એક નવો પરિપ્રેક્ષ્ય આપે છે.
તો અંતે આ પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ? તમારો અંતિમ વિચાર શું છે?
મારા મતે મધ્યયુગ વિશેની સૌથી મોટી શીખ એ છે કે ઇતિહાસ જટિલ અને માનવીય છે. તે કોઈ કાળા ધોળા રંગોમાં વહેંચાયેલો નથી. તે પ્રગતિ અને પતન, શ્રદ્ધા અને હિંસા, સમુદાય અને બાકાત, આવા વિરોધાભાસોથી ભરેલો હતો. અને આ એ જ વિરોધાભાસો છે જે આજે પણ આપણી દુનિયામાં આપણી અંદર અને આપણી આસપાસ જોવા મળે છે. ઇતિહાસ આપણને બતાવે છે કે આપણે કેટલા બદલાયા છીએ, અને સાથે સાથે એ પણ કે આપણે કેટલા એના એ જ રહ્યા છીએ.
અને મારો અંતિમ વિચાર એ છે કે આ પુસ્તક આપણને શીખવે છે કે કેવી રીતે શક્તિશાળી વિચારધારાઓ, એ સમયમાં ધર્મ હતો, આજે કોઈ બીજી વિચારધારા હોઈ શકે છે, તે સમાજને ઘડી શકે છે
આ વિચારધારાઓ પ્રચંડ સર્જનાત્મકતાને જન્મ આપી શકે છે, જેમ કે ગોથિક કેથેડ્રલ, અને સાથે સાથે ભયંકર અસહિષ્ણુતાને પણ જન્મ આપી શકે છે, જેમ કે લઘુમતીઓ પર અત્યાચાર. શક્તિ અને વિચારધારાનું આ સંયોજન આજે પણ એટલું જ પ્રાસંગિક અને વિચારવા જેવું છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.